આજે આપણે થોડા જુદી માટીના માણસ સાથે વાત કરવાના છીએ. કેમ છે બીજાથી જુદા? એ એક સારા સાહિત્યકાર છે, પણ તે છતાં એ એક અચ્છા વહીવટકાર પણ છે. સામાન્ય રીતે બહુ ઓછું જોવા મળે એવું છે ને આ કોમ્બિનેશન. આવા સમન્વયવાળી વ્યક્તિ એટલે શ્રી દક્ષેશ ઠાકર, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. દક્ષેશભાઈ 2011 થી 2017 કુલપતિ તરીકે ખૂબ સફળતાપૂર્વક કામ કરી અને હવે તમે નિવૃત્તિમાં પ્રવૃત્ત થવા જઈ રહ્યા છો, ત્યારે હું ઝેલમ હાર્દિક SBS ગુજરાતીના સૌ શ્રોતાઓ વતીથી આપનું અભિવાદન કરું છું.
થેન્ક યુ ઝેલમબેન.
દક્ષેશભાઈ, તમારો કોઈ પ્રોફાઇલ જુએ ને તો એમને ખબર પડે કે ગ્રેજ્યુએશનમાં, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ગોલ્ડ મેડલિસ્ટ, ગુજરાતી વિષય, કેટલા બધા એવોર્ડ્સ, એમિનન્ટ એજ્યુકેશનિસ્ટ, 25 થી વધારે લગભગ ગુજરાતી ભાષા સાહિત્ય પરના પુસ્તકો, જેમાં કાવ્ય સંગ્રહ, નવલકથા, ઘણા બધા સંપાદનો, તો 10 થી વધારે શિક્ષણ અને કેળવણી પરના પુસ્તકો, અને 50 થી વધારે કાવ્ય સંમેલનોમાં તમે કાવ્યપાઠ પણ કરી ચૂક્યા છો. લાઇબ્રેરીમાં પુસ્તકો આપીને લોકોને વાંચતા વિચારતા કરવામાં પણ તમારું પ્રદાન છે. કવિશ્રી ઉમાશંકર જોશી શતાબ્દી વંદના જેવા કાર્યક્રમની ભિલોડામાં શરૂઆત કરવામાં પણ તમે ચાવીરૂપ છો. કેવી રીતે આ કોમ્બિનેશન શક્ય બને છે, સાહિત્ય અને સાથે સાથે આટલો સારો વહીવટ? કુલપતિ તરીકેનો વહીવટ હોય ત્યારે તો ઘણી બધી હાય હા કરવી પડે અને તો જ ગાડું ચાલે એવી પરિસ્થિતિ હોય છે, ત્યારે આટલું બધું ક્રિએટિવ કામ કેવી રીતે કરી શક્યા? કેવો રહ્યો અનુભવ?
તમારી વાત જન્મબેન બિલકુલ સાચી છે કે સાહિત્ય સંવેદના સાથે, સંવેદન સાથે, લાગણી સાથે જોડાયેલો વિષય છે, અને આપણે એવું માનીએ છીએ કે વહીવટ લાગણી શૂન્ય વિષય છે, પણ વહીવટમાં લાગણીશીલ રહીને, સંવેદનશીલ રહીને ઉત્તમ વહીવટ કરી શકાય છે એવો મારો પોતાનો અનુભવ રહ્યો છે. સાહિત્યમાં મને રસ રૂચી છે, એને કારણે જ વહીવટમાં હું સફળ થયો એવો મારો બહુ નમ્ર મત છે. કેમ કે એ સંવેદનશીલતા સાથે તમે લોકો સાથે વાણી અને વર્તન કરતા હો છો, વ્યવહાર કરતા હો છો. મોટે ભાગે એવું બનતું હોય છે કે કુલપતિની ઓફિસ, એની ચેમ્બર, અને ત્યાં આગળ તો કમાન્ડો ઉભા હોય, ગાર્ડ ઉભા હોય, અને કોઈને અંદર જવા માટે નવ નેજા આવી જાય. પણ મારી યુનિવર્સિટીમાં સુરતના અને દક્ષિણ ગુજરાતના સૌ લોકો કે કોઈ પણ ગુજરાતના માણસો જાણે છે કે એકદમ સરળતાથી અને સહજતાથી મને મળી શકાય છે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ નાની ચબરકી વગર પણ મારી ઓફિસમાં આવી શકે અને એના પ્રશ્નની રજૂઆત મને કરી શકતો હોય છે. કેમ કે હું માનું છું કે કોઈ વિદ્યાર્થી કે વાલી જ્યારે કુલપતિ સુધી પહોંચતો હોય છે ત્યારે એને કુલપતિ સુધી આવવાની ક્યારે જરૂર પડે છે, જ્યારે ત્યાંથી નીચે સુધીની જે પ્રક્રિયા છે તેમાં એને સફળતા પ્રાપ્ત થઈ હોતી નથી, અથવા એના પ્રશ્નનું એને સમાધાન મળ્યું હોતું નથી. હારી થાકીને માણસ કુલપતિની ચેમ્બર સુધી આવતો હોય છે ત્યારે એને એની સમસ્યાને સમજીને શક્ય તેટલી એને મદદ કરવાની હંમેશા તત્પરતા મને રહી છે, અને એને કારણે લોકોમાં ચાહના પ્રાપ્ત કરીને એવું મારું માનવું છે.
દક્ષેશભાઈ, કવિશ્રી નર્મદના નામે ભાષા ભવન ચાલુ કર્યું છે, ઓશો ચેર ની શરૂઆત થઈ છે, તો આવી બધી ખાસ ભાષા અને સાહિત્યની સમૃદ્ધિ માટેની તમારી પ્રવૃત્તિઓ વિશે થોડી વાત કરો ને.
જરમબેન, પેલું કે છે ને, જુવાન પેઢી, અત્યારની પેઢી જે રીતે આમ જે ભાષામાં બોલતી હોય છે, જરા હટકે કરવા માટે હું ટેવાયેલો છું, અને ઉત્તમ ની આરાધના કરવી આવી મારી બહુ સાદી સમજ રહી છે. તમને બહુ મજા આવશે આખી વાત સાંભળીને કે 2011માં જયારે અત્યારના આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ મને કુલપતિ તરીકે જયારે અહીંયા એ CM તરીકે હતા ત્યારે મારી નિમણૂક કરી હતી, અને કદાચ રેરેસ્ટ ઘટના છે કે તમારો બાયોડેટા પણ સરકારમાં ન હોય અને તમારી આ પ્રકારની નિયુક્તિ થાય, તો એ મારા માટે તો અંગત જીવનમાં એક ચમત્કાર જેવી ઘટના હતી. હું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે જયારે મેં ચાર્જ સંભાળ્યો અને આવતામાં આમ મને ખ્યાલ હતો કે અહીંયા ગુજરાતી વિભાગ નથી, પણ જયારે અહીં આવીને એકાદ મહિનામાં સુરતના લોકો અને સમગ્ર દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાત ભરના લોકો જે ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને આદર ધરાવે છે એવા લોકોની લાગણી મારા સુધી પહોંચી, ખાસ એટલા માટે કે હું ગુજરાતીનો અધ્યાપક રહ્યો છું એટલે ગુજરાતી મારી માતૃભાષા છે, મારી મા છે ગુજરાતી, તો લોકોને એવું થયું કે ગુજરાતી વિષયના એક વ્યક્તિને જયારે તમે કુલપતિ પદ ઉપર બેસાડો છો, પણ એ જ યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી. બીજી મોટી કમનસીબી, શબ્દ પ્રયોગ બરોબર નથી, પણ દુઃખની વાત એક એ હતી કે આ યુનિવર્સિટીને, કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને વીર કવિ નર્મદના નામ સાથે જોડવામાં આવી. નર્મદ ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સર્જક તરીકે, સમાજસેવક તરીકે આપણે એને ઓળખીએ છીએ, તો એવા નર્મદના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટી ગુજરાતી ભાષાનો વિભાગ જ કાર્યરત ન હોય યુનિવર્સિટીમાં, અને ગુજરાતની યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય શીખવવામાં ન આવતો હોય યુનિવર્સિટી કક્ષાએ ઉચ્ચ શિક્ષણમાં, એ બહુ મારા માટે આઘાતજનક ઘટના હતી. અને આવતાની સાથે જ મેં એ બીડું ઝડપ્યું અને એ રીતે ગુજરાતી વિભાગની સ્થાપના થઈ. પણ હું એક બીજી મજાની એની પાછળની એક વાત તમને કહું કે યોગાનુયોગ કેવો થતો હોય છે. તમારું દિલ સાફ હોય તો ઈશ્વર તમને કેવી મદદ કરતો હોય છે એનું ઉત્તમ ઉદાહરણ આપું કે હું ગુજરાતી વિભાગ લઈને આવ્યો, એની સાથે બીજે જ દિવસે જેવું છાપામાં આ વિભાગની મંજૂરી શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકારે આપી એ સમાચાર પ્રસિદ્ધ થયા, તો બીજે જ દિવસે સુરતના એક ખૂબ જાણીતા બિલ્ડર હિતેશભાઈ પટેલ ભરખાણાવાળા તરીકે જે ઓળખાય છે, એમને ઘણી સંસ્થાઓમાં નાનું મોટું દાન આપ્યું છે, પણ મને 2.5 કરોડ રૂપિયા જેટલી રકમ ગુજરાતી ભાષા ભવન ગુજરાતી વિભાગ બનાવવા માટે એમણે જાહેરાત કરી. મને લાગે છે કે ગુજરાતી વિભાગ સરકારે આપ્યો એ જેટલા મોટા સમાચાર છે. એટલા મોટા સમાચાર આ છે કે આવતાની સાથે એક જ મહિનામાં યુનિવર્સિટીમાં 2.5 કરોડનું માતબર દાન એક જ વ્યક્તિ દ્વારા, અને એ પણ ગુજરાતી ભાષાને જીવતી રાખવા માટે. આ રીતે ગુજરાતી વિભાગની આ યુનિવર્સિટીમાં સ્થાપના થઈ અને સમગ્ર દક્ષિણ ગુજરાત ગુજરાતભરમાં ગુજરાતી ભાષાના ચાહકોમાં એક પ્રકારનો આનંદ એક પ્રકારના ગૌરવનો અનુભવ થયો. એવી બીજી સરસ મજાની વાત તમે પકડીને મારી સામે મૂકી એટલે મને વાત કરવા માટે આમ હૃદય છલકાય. ઓશો ચેરની યુનિવર્સિટીમાં સ્થાપના કરી, જન્મબેન સમગ્ર વિશ્વની કદાચ આ પહેલી ઘટના, કદાચ નહીં સમગ્ર વિશ્વની આ પહેલી ઘટના છે કે કોઈ યુનિવર્સિટીમાં ઓશો ચેરની સ્થાપના કરવામાં આવી. ઓશો આપણા સમયના પ્રબુદ્ધ વિચારક, એક અતિ બૌદ્ધિક કહી શકાય એ પ્રકારની વ્યક્તિ હતા. તમે ધર્મ સાથે આ બધી વાતોને આપણે જોડવાની જરૂર નથી, પણ એની જે ફિલોસોફી હતી એના 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 જે વિચારો છે એ વિચારો નવી પેઢી સુધી કેવી રીતે પહોંચે. આપણે તો એવું વિચારીએ છીએ કે યુનિવર્સિટી એટલે કોઈ ટાપુ ઉપરની જગ્યા છે, એમાં 8, 10, 15 કે 20 જેટલા જે વિષય આપણે વર્ષોથી પરંપરાગત ચાલતા આવતા હોય, અથવા તો એમાં 1-2 નવા ઉમેરીએ એટલે આપણું કામ પૂરું થયું કુલપતિ તરીકે. પણ મને એવું થયું કે આ બરાબર ન, અને પરિણામ સ્વરૂપે મને એક દાતાએ 5 લાખ રૂપિયા એ ઓશો ચેર માટે આપ્યા, જેમાંથી દર વર્ષે 1 કે 2 દિવસ ઓશો વિશેની પ્રવૃત્તિ, એના વિચારો સમાજમાં અને ખાસ કરીને યુવાનોમાં કેવી રીતે પહોંચે એ ચેરની સ્થાપના કરી. અને તમને બહુ આનંદ થશે જલમબેન આ વાત સાંભળીને, હું ખૂબ જેમને આદર આપું છું એવા પૂજ્ય મુરારી બાપુ, એમને મેં ઓશો ચેરની સ્થાપનાના પ્રથમ વક્તા તરીકે યુનિવર્સિટીમાં બોલાવ્યા. એમણે સ્ટેજ પણ હિચકિચાટ વગર આવવાની સંમતિ આપી અને 1.5 કલાક સુધી ઓશોના જીવન વિશે અને એના વિચારો વિશે ચિકાર ભરેલા હોલની અંદર, જેમાં 1200-1300 માણસ હોય બેસવાની જગ્યા ન હોય, એ ઓડિયન્સમાં એમણે ઓશોના વિચારો વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા. તો મને લાગે છે કે આ બહુ મોટી ઘટના છે. અને તમને બીજું મોટું આશ્ચર્ય થશે કે એક પણ વિવાદ ન કોઈ મીડિયામાં ન કોઈ સમાજના માણસો દ્વારા કરવામાં આવ્યો, બલકે એને ખૂબ ઉમંગપૂર્વક ઓશો ચેરની સ્થાપનાને સમાજે, યુનિવર્સિટીના લોકોએ, બૌદ્ધિકોએ, મીડિયાએ સ્વીકાર્યો, એ મારા માટે બહુ ગૌરવની વાત છે.
આ આનંદની વાત છે એ સુરત શહેરે પણ અનુભવી હશે દક્ષેશભાઈ, એટલે સુરતની ઘણી બધી સંસ્થાઓએ સાથે મળીને તમારું સન્માન કર્યું. 5 દિવસ એ સન્માન ચાલ્યું હતું, એના વિશે થોડુંક.
આપણે એવું કહેતા હોય છે કે પડદા પાછળની વાત આમ હતી, તો હું પડદા પાછળની વાત જલમબેન તમને કહું તો, મારા કુલપતિના 2 ટર્મનો કાર્યકાળ સમાપ્ત થવાનો હતો અને 1.5 મહિના બાકી છે હતા, અને સમાજના કેટલીક સંસ્થાઓના પ્રતિનિધિઓ મને મળવા માટે રોજ બરોજ આવે અને મારી તારીખ લેતા જાય કે અમારે તમારું સન્માન કરવું છે. કેમ કે યુનિવર્સિટીના કુલપતિ માણસ હોય એ કદાચ પહેલી વખત 50 વર્ષમાં સુરતના લોકોને ખબર પડી છે, અને આ વાક્ય મારું નથી, સુરતના લોકો એમ કહે છે કે કુલપતિ એક માણસ હોય અને સમાજની વચ્ચે જીવતો હોય, સ્વસ્થતો હોય, એવી આ પહેલી ઘટના છે. હું દરરોજના 4-5 સરેરાશ કાર્યક્રમો સુરતમાં મારા યોજાતા હોય છે અને હું સમાજની સાથે જોડતો હોઉં છું. યુનિવર્સિટીને સમાજની સાથે 50 વર્ષમાં મેં પહેલી વાર જોડી, અને એનું પરિણામ શું આવ્યું, લગભગ 10 કરોડથી વધારે રૂપિયાનું દાન સમાજમાંથી હું લાવ્યો છું. અને એ સંસ્થાઓના પ્રતિનિધિઓએ મને કહ્યું કે અમારે તમારું સન્માન કરવું છે. માન અને સન્માનો જલમબેન બહુ હૃદયથી તમને કહું છું, કેમ કે મેં તો ઓશોને વાંચી વિચારીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, મને સહેજ પણ એ બાબતો સ્પર્શી નથી. મને જે કામ સોંપવામાં આવ્યું એને મેં ઉત્તમ રીતે નિભાવ્યું છે, મેં મારી જવાબદારીઓ સ્વીકારી હતી ને જવાબદારીને મેં નિભાવી છે એવું નમ્ર ભાવે માનું છું. પણ જયારે આ લોકો મારી પાસે આવ્યા અને સન્માનની તારીખો લેતા ગયા તો લગભગ 41-42 જેટલી સંસ્થાઓ મારું સન્માન કરવા આવી હોય એવા પ્રસંગોને 42 દિવસની મારે તારીખો આપવી પડી. મને એમ થયું કે 3-4 મહિના સુધી સન્માન સમારંભ ચાલે, દરરોજ મારા પરિચય અપાય, પ્રાર્થનાઓ થાય, સ્વાગત પ્રવચનો થાય, મારા પરિચયો આપવામાં આવે અને સાલ ઉડાડીને સન્માનને તામ્રપત્ર કે સર્ટિફિકેટ કે જે કઈ એ લોકો કરવાના હોય તો આવું બધું કરે તો મને એમ લાગ્યું કે સમય અને પૈસા અને બધાનો વ્યય છે અને આ બધાની કશી જરૂર નથી એવું મને લાગ્યું, એટલે મેં એ લોકોને રોક્યા. પણ ડોક્ટર મુકુલ ચોકસી જે ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા કવિ, એ એક દિવસ મારા ઘરે 2-3 મિત્રો સાથે અહીંયા આવ્યા અને એમણે એમ વાત કરી કે સમાજ તમારું સન્માન કરે એમાં કશું અનુચિત નથી, બલકે તમે સન્માન ન સ્વીકારો એ વાત બરાબર નથી. એટલે મેં એમ કહ્યું કે બધી સંસ્થાઓ ભેગી થઈને એક જ દિવસ મારું સન્માન કરે, જેમાં સાલ નહીં ઉડાડવાની, કોઈ સન્માન પત્ર નહીં આપવાનું, મારી પ્રશંસા સહેજ પણ મંચ ઉપરથી મારા વિશે કશું જ સારું કે કોઈ કઈ પણ બોલાવવું નહીં જોઈએ, કેમ કે કાનને ગલી પછી થાય એવું સાંભળવા નો મારો સ્વભાવ જેલમબેન નથી. મેં તો મારું કામ કર્યું છે, મેં સરકારનો સમાજનો પગાર લીધો છે, પૈસા લીધા છે અને એનું વળતર મેં સમાજને આપ્યું છે અને એ કામ કરવાનો મને બહુ આનંદ આવ્યો છે. પણ એમાંથી વાત એવી થઈ કે એક દિવસમાં તો થઈ શકે એવું નથી, એટલે 5 દિવસ સુધી આ સન્માન આપણે કરીએ અને મેં એમ કહ્યું કે તો પછી સન્માન નહીં કરવાનું, કળાનો ઉત્સવ કરીએ. તમને આશ્ચર્ય થશે, ગુજરાતી અને દેશની પણ આ પહેલી ઘટના છે કે કોઈ કુલપતિ નિવૃત્ત થતો હોય કે એની ટર્મ 2 કે એકદમ પૂરી થતી હોય અને સમાજની 60 વધારે સંસ્થાઓ જે ખૂબ જ સમાજમાં જાણીતી હોય એવી સંસ્થાઓ કોઈ કુલપતિનો વિદાય સમારંભ કરે અને વિદાય સમારંભને કળાના ઉત્સવ તરીકે એક દિવસ લોકગીતો અને લોકનૃત્યો, એક દિવસ સુગમ સંગીત, ત્રીજે દિવસે હિન્દી અને ઉર્દુ કવિ સંમેલન, ચોથે દિવસે હિન્દી જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અને છેલ્લે દિવસે હાસ્ય કવિ સંમેલન, આવા 5 દિવસના કાર્યક્રમો જેમાં ચિકાર મેદની 1350 કેપેસિટી વાળા હોલમાં બેસવાની એક જગ્યા ખાલી ન હોય અને બધા જ દિવસે જુદા જુદું ઓડિયન્સ આવ્યું હોય એવી પહેલી ઘટના હતી. અને મને એ બાબતનો બહુ ગૌરવ થાય કે મારો હાથ ઉતરી ગયો જયારે મેં સમાજનો આ ભાવ જોયો અને મેં સ્ટેજ ઉપર જઈને સાલ નથી સ્વીકારી, કોઈએ બુકે નહીં આપવાનો, સાલ નહીં આપવાની, કોઈ સર્ટિફિકેટ તામ્રપત્ર કશું આપવાનું નહીં અને સમાજે વાત સ્વીકારી, પણ એક ઉત્સવ તરીકે આ વિદાયને લોકોએ માણ્યો એનો મને એક કુલપતિ તરીકે અને એક વ્યક્તિ તરીકે અંગત જીવનમાં જીવનભરનું મારા માટે સંભારણું બની રહે એવી અદ્વિતીય ઘટના સુરત યુનિવર્સિટીમાં આકાર પામી.
વાહ દક્ષેશભાઈ, સરકારી તંત્રમાં સંવેદનાપૂર્વક કુલપતિ તરીકે 2 ટર્મ જ્યારે તમે સફળતાપૂર્વક પૂરી કરી રહ્યા છો ત્યારે SBS ના સૌ શ્રોતાઓ વતીથી તમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર અમારી સાથે જોડાવા બદલ.
થેન્ક યુ વેરી મચ જલમબેન.
લોકોનો આટલો જ પ્રેમ આ નિવૃત્તિ પછીની પ્રવૃત્તિમાં પણ મેળવ્યા કરો અને સર્જન ક્ષેત્રે આથી વિશેષ આગળ વધો એવી ફરી એકવાર શુભેચ્છા.